જંટળ્યું એટલે આંખ ભૂંડા રૂપને જોવા માટે ઈચ્છશે, કાન ખરાબ શબ્દને સાંભળવા ઈચ્છશે, જીહવા છે તે ભૂંડા મૂંડા સ્વાદને લેવા ઈચ્છશે. અને પછી ભજન જતાની સાથે રસના ઇન્દ્રિય વધારે જોર કરશે, કારણ કે બધાની રાજા કોણ છે? રસના ઇન્દ્રિય છે. મહારાજ શિક્ષાપતિને લખ્યું, મહારાજ કે સર્વ ઇન્દ્રિયાણે જીયાની રસના તું વિશેષતઃ. મારો આશ્રિત બધી ઇન્દ્રિયોને જીતે, પણ રસનાને તો વિશેષ કરીને જીતે. અને રસનાને બ્રહ્મચર્યને સીધો સંબંધ છે, બીજાને સંબંધ તો છે પણ રસના જેટલો નથી. જ્યારે મહારાજે સત્સંગીનો ચતુર્થ પ્રકરણની અંદર વાત લખી કે જ્યારે દેહ પુષ્ટ થાય છે ત્યારે ઇન્દ્રિય અંતસ્કરણ પણ પુષ્ટ થાય છે, અને ત્યાં બ્રહ્મચર્ય જોવો ઓછું મળે છે. અને આહારે કરીને, યુક્ત આહારે કરીને શરીરને કુછ જ્યારે કરે છે, નબળું પાડી દે છે, ત્યારે એનાથી બ્રહ્મચર્ય પણ સહજ સિદ્ધ થાય છે. અને સ્વામી વાતમ પર લખ્યું, સ્વામી એકવાર અમે ભુજ ગયા હતા, ભુજ પછી તુલસી જોતા હતા. એક સાધુને કીધું, સાધુરામ તુલસી પત્ર લેતા હો ને. સાધુ લેવા ગયા પણ તુલસી જડ્યા નહીં. પાછા આવીને સ્વામીને વાત કરી, સ્વામી તુલસી નથી ને, એક છે હુકાઈ ગયેલા છે. સ્વામી કે પછી અમે નખ જરાક દાબી જોયું, તુલસી લીલા જણાણા. પછી એમ કીધું, અને પાણી રેડો. બે ચાર દિવસ પાણી જ્યાં રેડ્યું ત્યાં તુલસીએ નવા કોટા કાઢ્યા. એમ સ્વામી કે કામાદિક શત્રુ ટળી ગયા દેખાતા હશે, પણ આહારે કરીને અતિ એનું પોષણ કરવામાં આવશે તો કામરૂપી કોટા કાઢશે. આમ સ્વામી વાતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. મહારાજ પણ અહીંયા એ જ વાત બતાવી. મહારાજ કે જ્યારે રસના ઇન્દ્રિય સર્વત્ર જે દોડતી ફરશે ને ત્યારે અન્ય ઇન્દ્રિયો જીતાણા હશે તો પણ એ છૂટા થઈ જશે. માટે જાણે બ્રહ્મચર્યને સિદ્ધ કરવું, નિષ્કામી વર્તમાનને સિદ્ધ કરવું, તેને મહારાજ કે આહાર યુક્ત કરવો. હવે ત્રીજું વાત બતાવે છે મહારાજ. ત્રીજો ઉપાય એ છે, જે આ સત્સંગ છે, જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તે નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિશે એમ ન જાણવું જોઈએ, એવી રીતે રાખવું ઘણું કઠણ છે. કેમ? જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહીં, અને સાધુ હોય તે તો કામ ક્રોધ લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે જે પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કુવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિશે નિત્ય પાણીની શેર્યું તેણે કરીને નરમ દોરડી છે, પાણીને નિત્ય સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે, તેમ જે સાધુ છે ને તે જે સ્વભાવને ટાળવાને નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જે નિષ્કામી વ્રત રાખવું હોય તેને કહ્યા એવે પ્રકારે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા. ત્રીજો ઉપાય મહારાજ બતાવ્યો કે જેના જે નિયમ કયા છે તે નિયમની અંદર રહેવું. સાધુ પુરુષોને મહારાજ કે જે નિયમ કીધા, અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખવો, રસના ઇન્દ્રિયોને જીતવી, બ્રહ્મચર્ય માટે આ બે વસ્તુ વિશેષ છે. મહારાજ કે રસના ઇન્દ્રિયને જીતવી, જે કાંઈ બન્યું હોય દાળ ભાત શાક રોટલી એ બધું પથ્થરમાં નાખી અંદર ત્રણ ચાપા પાણી નાખી મેળાવીને ચોળીને જમવું, એક ટંક અન્નનો આહાર કરવો, એવું મહારાજ ધર્મમાં લખ્યું, વગેરે વગેરે. મહારાજ કે જ્યારે નિયમનું પાલન કરે છે ત્યારે એનાથી સહજમાં જ બ્રહ્મચર્ય જીતાય છે. અને મહારાજ કે આ દીક કરવું એમ કોઈને માનવું કઠણ છે? મહારાજ કે જે સાધુ જ છે એને તો કાંઈ કઠણ છે નહીં, સાધુ છે ને તો સરળ છે. ને પછી મહારાજ કીધું, કામ ક્રોધ લોભાદિક કદાચ વિશેષ હોય કોઈને, એના સંકલ્પ વિશેષ થતો હોય તો પણ હિંમત હારવી નહીં, આ કીધા ત્રણ ઉપાયમાં મીંડો રહેશે તો મહારાજ કે એના ગમે તેવા અંતઃશત્રુ છે તોય ટળી જશે અને ભક્ત મહાન નિષ્કામી બની અમને જ પામશે. એવી રીતે મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં વાત કરી. એની સાથે અહીંયા અત્યારની કથા આપણે પૂર્ણ કરીએ છીએ. પરમાત્માનું સુંદર એક કીર્તન સાંભળશું અને ધૂન કરશું, એની સાથે અત્યારની કથાને વિશ્રાંતિ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુર નરોત્તમીર મુદા ધર્મનંદ નમઃ વિચિંતયે. બોલો સ્વામી નારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મહારાજની વાણી મહારાજના હૃદયગત અભિપ્રાયો જેમને નંદ સંતોએ ઝીલીને વણ્યા છે વચનામૃતમાં, એ વચનામૃત આપણી બુદ્ધિથી આપણે સમજી શકીએ તેમ નથી, માટે વારંવાર મહારાજને પ્રાર્થના કરવી પડે, મહારાજ આપની વાણી આપ જ સમજાવો. આપણે સવારમાં 33મું વચનામૃત છેલ્લે સાંભળ્યું હતું, હવે આપણે 34મું વચનામૃત જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા સુધી પડવાની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને ગાવતા હતા. ભક્તજનો મહારાજને સંભાળતા જજો સાથે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ હું એક પ્રશ્ન પૂછું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતસ્કરણ આદિક 24 તત્વ તે રહ્યા છે, તે તત્વ જળ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું, જે એ તત્વ ચૈતન્ય તો ખરા, જરાક હજીસ લો. શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે વેળા 24 તત્વના પણ 24 જીવ થયા, ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગ્ય આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે જ નહીં કહેવાય, અને સંચિત પ્રારબ્ધને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય, અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે વેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી. એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા, તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રી મહારાજ બોલ્યા, જે લો એનો ઉત્તર અમે કરીએ, જે એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારના છે, તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે અને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે, અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ ઇન્દ્રિયો અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાદિ કે ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જળ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જળ એવા જે તત્વ તે પડ્યા રહે છે, અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે માટે માયારૂપ છે ને જળ છે, અને દેહ ઇન્દ્રિયોને અંતસ્કરણરૂપ જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે તે ત્વચા માંસ મજ્જા અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે, ને કાચ રૂપે પણ કન્નાની કિંમતે થઈ છે, તેમે માયા છે તે પરમેશ્વરની ઈચ્છા કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકાશ જણાય છે. મધ્યનું 34મું વચનામૃત છે. મહારાજ બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે કીર્તન રાખો તો મહારાજ કે અમે કંઈક વાત કરીએ. પછી મહારાજે પ્રશ્ન કર્યો કે જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિય અંતકરણ આદિક 24 તત્વ તે દેહની અંદર રહ્યા છે, તે જળ છે કે ચૈતન્ય છે? આવો પ્રશ્ન છે. હજી માઇક સ્લો જોઈએ છે મને. પછી પરમહંસે કહ્યું છે તત્વ ચૈતન્ય તો ખરા. સંતો જવાબ આપ્યો મહારાજ તત્વ તો ચૈતન્ય જણાય છે. પછી મહારાજે આશંકા કરી. મહારાજ કે તમે જો એમ કહેશો કે તમામ તત્વ 24 તત્વ 10 ઇન્દ્રિયો 4 અંતસ્કરણ 5 પ્રાણ 5 ભૂત આ 24 તત્વો ચૈતન્ય છે, ચૈતન્ય માને તેની અંદર પ્રાણ રહેલો છે, જેની અંદર સનાતન વસ્તુ રહેલી છે, જેનો કાળાંતરે નાશ નથી થતો, ઇન્દ્રિય અંતસ્કરણ આદિકની અંદર આવું કંઈક રહેલું છે. આમ જો મહારાજ કે તમે કહેશો તો શરીરની અંદર કેટલા તત્વ થયા? 25. એક જીવ 24 તત્વ. તો મહારાજ કે જ્યારે ભજન જીવાત્મા કરે ત્યારે એની અંદર સાથ આપનાર બધા જ તત્વો હોય છે, પોતપોતાની રીતે. આંખ પણ સાથ આપે છે, કાન પણ સાથ આપે છે, આ બધી ઇન્દ્રિયો સાથ સહકાર આપે છે અને જીવ ભજન કરે છે. તો જ્યારે આ દેહમાંથી જીવાત્મા અલગ થાય ત્યારે મહારાજ કે 25નું કલ્યાણ થવું જોઈએ, 24 તત્વોનું થવું જોઈએ અને જીવનું પણ થવું જોઈએ. તો મહારાજ કે પૂર્વે જેટલા જેટલા મુક્ત સ્થિતિને પામ્યા છે એ બધાના જીવન સામે જ્યારે દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે તેનો જીવ એક જ મુક્ત સ્થિતિને પામ્યો છે અને તત્વો તો બધા એમને પડ્યા રહ્યા છે, કોઈનું કલ્યાણ તો થયું નથી, આવું સ્પષ્ટ દેખાય છે. અને જેમ જીવ ચૈતન્ય છે એમ 24 તત્વ પણ જો ચૈતન્ય હોય તો મહારાજ કે જીવ ભજન કરે તો મોક્ષ ગતિને પામે અને ન ભજન કરે જંપુરીમાં જાય. તો અનેક આત્માઓ ભજન નહીં કરવાથી જંપુરીમાં ગયા છે પણ એની ભેગાના તત્વ 24 તત્વ જંપુરીમ ગયા હોય આવી તો વાત સાંભળવામાં આવી નથી. 25 જવા જોઈએ ને. નિષ્કોળાન સમય આખો યમદંડ રચ્યો, એ આખા યમદંડની અંદર એક જીવને સજા લખી છે, જીવને આમ માર મારે તેમ માર મારે, દુઃખ 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 અતિ જહા સુખનો નહીં લવ લેશ, આવા શબ્દો જે લખ્યા છે મહારાજ કે તો કેવળ જીવ માટે જ લખ્યા છે. જીવને પછી આમ દુઃખ દે છે ને આમ દુઃખ દે છે, નગરના ખાડામાં નાખે છે, અશીપત્ર નામના વનમાં ચલાવે છે વગેરે વગેરે વાતો લખી છે. એ કેવળ જીવ માટે લખી છે પણ એમ નથી લખ્યું આંખને પછી આમ દુઃખ દે છે, કાનના દેવતાને પછી આમ દુઃખ દે છે, એવી કોઈ વાત લખી નથી. અને મુક્ત થાય તો જીવાત્મા આવી રીતે સુખને પ્રાપ્ત કરે છે એમ લખ્યું છે, પણ મુક્ત થયા પછી કાન આવી રીતે આનંદ માણે છે એવું જ કંઈ લખ્યું નથી. મારે એવી રીતે આટીએ ચડાવ્યા, સંતો બધા વિચાર કરતા થઈ ગયેલો. મહારાજ કે 25 જો સત્ય જ હોય, જેમ જીવ સનાતન છે એમ 24 તત્વ પણ સનાતન જ હોય, ચૈતન્ય રૂપ હોય, તો સારું અથવા તો નરસું જે કાંઈ કર્મ થાય એ બધા એને ભાગ વેચાતું આવવું જોઈએ, બધાને ભાગમાં સરખું આવવું જોઈએ. પણ મહારાજ કે એમ તો કાંઈ થતું નથી, નારદ આદિ જે કાંઈ મોટા મોટા ભક્તો થયા છે એમના આત્માઓ જ કેવળ મુક્ત થયા છે પણ ઇન્દ્રિય અંતસ્કરણ તો થયા નથી. અને
પાપી એવા આત્માઓએ જ્યારે દેહ મૂક્યો છે ત્યારે એના આત્માને દંડ થયો છે, 24 તત્વોને કાંઈ દંડ થયો નથી. એમ કહીને મહારાજે 24 તત્વોને નિર્જીવ કરી નાખેલો. મહારાજ કે જે કર્મ લાગે છે તે પણ જીવને લાગે છે, નબળું કર્મ લાગે પણ જીવને લાગે છે, સારું કર્મ લાગે છે પણ જીવને જ પ્રાપ્ત થાય છે, પણ 24 તત્વોને વહેંચાતું ભાગ આવતું નથી. બીજી પણ મારા સરસ વાત કરી કે સુખ અને દુઃખનું બેનું ભોગતા પણ એક જીવ જ જણાય છે અને જીવને વિશે જ કહેવાય છે, અને સંચિત પ્રારબ્ધની ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ છે તે પણ એક જીવને જ લાગે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ આ ત્રણ કર્મ. સંચિત કોને કહેવાય, પ્રારબ્ધ કોને કહેવાય અને ક્રિયમાણ કોને કહેવાય, એને જરાક આપણે સમજીએ. દાખલા તરીકે આપણે ચાલ્યા જતા હોઈએ અને કોઈને ગાડી ટચ થઈ ગઈ, અહીંયા વાંધો ન આવે, ઇન્ડિયામાં ગાડી ટચ થઈ જાય એટલે હામેવાળો હેઠો ઉતરીને સીધો એક લાફો મારી દે, એ શું કહેવાય? ક્રિયમાણ. કરેલાનું તરત જ ફળ મળે આમ, જરા કે લેટ નહીં, સમજાય? જરા કે વાર નહીં, કર્મ કર્યું તરત ફળ. કોઈકને ગાળ દીધને તરત એક લાફો મારી દઈએ, ક્રિયમાણ. કરેલા કૃત્યનું તુરંત ફળ પ્રાપ્ત થાય ને શું કહેવાય? ક્રિયમાણ કહેવાય. એ ક્રિયમાણ પણ મહારાજ કે જીવને જ પ્રાપ્ત થાય છે, ઇન્દ્રિય અંતસ્કરણને તો થતું નથી. શરીર જીવાત્મા એક બાજુ એમ કે અછેદ્ય અભેદ્ય છે, પરંતુ આ બધાને અવલંબને કરી અને ભોગતા તો ખુદ જ બને છે. કોઈ ગાળ દે, કોઈ લાફો મારી દે, દુઃખ કોને થાય? જીવને જ થાય છે, દેહને થતું નથી. આપણે કે હોતા હશે કંઈ, દેહને જ દુઃખ થાય છે. દાખલા તરીકે કોઈ લાફો માર્યો ને આંખ ઉપર ઘોકો વાગી ગયો તો આંખને જ દુઃખ થયું, કાન ઉપર આમ થપાટ મારી દીધી અને પડદો તૂટી ગયો તો કાનને જ દુઃખ થયું, જીવને ક્યાં દુઃખ થયું? પણ કાન ઉપર લાફો માર્યા પછી, આંખ ઉપર ઘોકો વાગ્યા પછી પણ જીવને જ દુઃખ થાય છે, ઇન્દ્રિય અંતસ્કરણને થતું નથી. આપણા મનમાં થાય સ્વામી એમ કેમ? તો દાખલા તરીકે કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયું, માથામાં વાગી ગયું અને હેમરેજ થઈ ગયું અને કોમમાં માણસ જતો રહે, ત્યારે એના ઉપર માણસના શરીરની અંદર ઇન્દ્રિય અંતસ્કરણ બધા હાજરો હાજર જ છે કે જતા નથી રહ્યા, અને તેમ છતાંય એના ઉપર જે સર્જરી થાય એમાં આંખને કાનને કાંઈ લેવા દેવા ખરા? કાંઈ લેવા દેવા ખરા? કાંઈ નથી થતું. એ વસ્તુ એમ બતાવે છે કે દુઃખ કેવળ જીવાત્માને જ થાય છે. ત્રણેય પ્રકારના દુઃખ, ક્રિયમાણ હોય તોય ભલે, પ્રારબ્ધ હોય તોય ભલે, સંચિત હોય તોય ભલે. માટે પહેલી વાત તો એ, જેને સુખીય રહેવું હોય ને એને ક્રિયમાણમાં બહુ ધ્યાન રાખવું, સમજાય? હાલતા ચાલતા ખાતા પીતા બોલતા બધી જગ્યાએ ધ્યાન રાખે તો ક્રિયમાણમાં સુખ વર્તે. આપણા મનમાં થાય ક્રિયમાણ તો સમજ્યા, તો પ્રારબ્ધ કયું? તત્કાળ જેની ફળશ્રુતિ પ્રાપ્ત થઈ ક્રિયમાણ છે. ત્રણ વિભાગ, તુરંત ફળની પ્રાપ્તિ થઈ શું છે? ક્રિયમાણ છે. પ્રારબ્ધ કયું સમજવું? તો જેને પ્રાપ્ત થતા સમય લાગે, આજ કરેલું આજ ન મળે, તરત ન મળે, પણ 15 દિવસે, મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પ્રાપ્ત થાય, પ્રારબ્ધ છે. સ્વામી વાતોમાં લખ્યું, આજ જે કર્યું છે એનું ફળ આવતીકાલે મળે તો બીજે દિવસે જે ફળ મળ્યું ને એ ગઈકાલનું પ્રારબ્ધ થઈ ગયું. કેવી રીતે? તો કોઈક વ્યક્તિએ કોઈનું મર્ડન કરી નાખ્યું અને પછી ભાગી ગયો, અથવા તો પકડાણો નહીં,
વર્ષ બે વર્ષ નીકળી જાય અને પછીથી ગમે તે રીતે બાતમી મળે અને વ્યક્તિ પકડાઈ જાય અને પછી એને જે જબરજસ્ત સજા થાય એના પ્રારબ્ધનું ફળ મળ્યું છે ને. પ્રારબ્ધ કોઈ દિવસ કોઈને છોડતું નથી. ક્રિયમાણમાં વધારે જ્યારે દોષ પ્રગટે છે, ક્રિયમાણમાં વધારે જ્યારે દોષ પ્રગટે છે ને ત્યારે વ્યક્તિ પ્રારબ્ધમાં જાય છે. ક્રિયમાણ કેવું હોય છે કે વ્યક્તિથી જાણે કે અજાણે થયેલી ભૂલો હોય છે. ક્રિયમાણમાં ઘણી ફેરી જાણે કે અજાણતા થયેલી ભૂલો હોય છે, અજાણતાનું ફળ પણ ક્રિયમાણમાં ક્યારેક પ્રાપ્ત થતું હોય છે. જ્યારે પ્રારબ્ધમાં કેવું હોય છે કે મહદઅંશે જાણે કરેલી ભૂલ હોય છે. વર્ષ બે વર્ષે પાંચ વર્ષે જે પ્રાપ્ત થાય એને પ્રારબ્ધ કહેવાય. ક્રિયા એની એ જ છે, પરંતુ સામાન્ય જે ક્રિયા છે એનું ફળ પ્રાપ્ત થાય એ મહદઅંશે ક્રિયામણ હોય છે. અને કરેલી ક્રિયાનું મનન થાય અને પછી જે પ્રાપ્ત થાય છે એ પ્રારબ્ધ છે. પણ મહદઅંશે જગતમાં પ્રારબ્ધ કર્મને જ, સંચિત કર્મને જ પ્રારબ્ધના રૂપમાં ઓળખાય છે. એટલે પ્રારબ્ધ અને સંચિત બહુ જુદું દેખાતું નથી. મહદઅંશ એક સરખું દેખાય છે અને બહુ એકરૂપ થઈ ગયો અને કારણે ઘણી ફેરી સંચિત કર્મને પ્રારબ્ધ શબ્દથી સંબોધવામાં પણ આવે છે. જેમ મહારાજે મધ્યને એકત્રીસમાં કીધું મહદઅંશે પુરુષને જ પુરુષોત્તમ કહેવામાં આવે છે, એવી રીતે પ્રારબ્ધને જ સંચિતને જ મહદઅંશે પ્રારબ્ધ કહેવામાં આવતું હોય છે. પણ સંચિત કર્મ જે પ્રારબ્ધ પોતે એકત્ર કર્યું છે, જે એકત્ર પ્રારબ્ધ કર્યું, જેનો બદલો આખી જિંદગી એને ન મળ્યો, કોઈનું મર્ડન કરી નાખ્યું પકડાણો જ નહીં, એમ સમજણ પકડાણો જ નહીં, તો એને આ દેહ કરીને કશું જ દંડ મળ્યો નહીં, તો બીજે જન્મે એનો દંડ એને જરૂર મળવાનો છે. ઠાકોરજી મૂકવાના નથી. એને શું કહેવાય? સંચિત કર્મ. સંચિત કર્મનું ફળ મહદઅંશે વ્યક્તિએ કરેલ ગુપ્ત જે પાપ છે, ગુપ્ત પાપ છે જેને જગતમાં કોઈ જાણી શક્યું નથી, એવું પાપ છે પણ ઠાકોરજી તો જાણે છે. એ ગુપ્ત કરેલા પાપનું ફળ જે મળે છે એ સંચિત થઈને જ મળે છે. જાહેર થયેલા પાપનું ફળ પ્રારબ્ધના રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. જે પાપ જાહેર થઈ જાય એનો તો કોઈને કોઈ દંડ આપી દે છે અને પ્રારબ્ધના રૂપમાં એ પ્રાપ્ત થાય છે. પણ કરેલ પાપને ગુપ્ત રહ્યું હોય, કોઈ જાણતું ન હોય અને એનું પ્રાયચિત ન કર્યું હોય, બે વાત છે ભક્તજન, ગુપ્ત પાપ પોતાથી થયું એનું પ્રાયચિત કરી નાખ્યું હોય તો વ્યક્તિ શુદ્ધ થઈ જાય છે. પણ પોતે કરેલ ગુપ્ત પાપનું પ્રાયચિત ન કર્યું હોય, એનું વળતર એને ચૂક્યું ન હોય તો એ વ્યક્તિને બીજે જન્મે એ પ્રાપ્ત થાય છે, જેને કહેવાય છે સંચિત કર્મ. પણ મહારાજ કે ક્રિયમાણ હોય તોય ભલે, પ્રારબ્ધ હોય તોય ભલે, સંચિત કર્મ હોય તોય ભલે, એ જીવને જ ભોગવવું પડે છે. ઇન્દ્રિય અંતસ્કરણને એનો દંડ મળતો નથી. દંડ નથી મળતો માટે મહારાજ કહે છે કે એ જડ હોવા જોઈએ. જીવ જેવો છે એવા જોઈએ બધાએ હોય તો બધાને સરખે ભાગે ફળ વહેંચાવું જોઈએ. દરેકને સરખે ભાગે સારું અથવા તો નરસું જે કર્મ કર્યું છે એની ફળશ્રુતિ થવી જોઈએ. પણ સરખે ભાગે નથી થતી માટે એનો મતલબ એવો થયો મહારાજ કે જીવ એક જ ચૈતન્યવંત છે. એનો બીજો અર્થ બહુ સરસ ભક્તજનો ઘટાડવાનો, બીજો અર્થ એવો ઘટે. આપણે એમ કહીએ છીએ મને મારી આંખે છેતર્યો, મને મારે કાને છેતર્યો, મારા મને મને ભૂલાયો, તો આ બધી વાત ખોટી છે. સમજાય છે? આ બધી વાત ખોટી છે. શું કામ ખોટી છે? જે જડ તત્વ છે, જે તત્વ જડ છે એ વ્યક્તિને કઈ રીતે ભૂલાવે? કારણ કે બધાના ઉપર સ્વામિત્વ પણ કોનું છે? ચૈતન્ય તત્વનું છે. કોણ ચૈતન્ય છે? આત્મા. આત્મા ઇન્દ્રિય અંતસ્કરણ બધાનો સ્વામી છે. તો સ્વામી કહે એમ સેવક કરતો હોય, રાજા કહે એમ રૈયત કરતી હોય છે, એમ ઇન્દ્રિય અંતસ્કરણ તો જેમ જીવ કહે એમ કરે છે. પછી ઇન્દ્રિય અંતસ્કરણ દ્વારા સારી ક્રિયા થાય તોય ભલે, નરસી ક્રિયા થાય તોય ભલે, પણ કરાવનારો આખિર કોણ છે? જીવ છે. માટે ક્યારેય પણ આ દેહ કરીને અયોગ્ય ક્રિયા થતી હોય તો પણ એ દેહ નથી કરતો. દેહ તો કેવળ નિમિત્ત માત્ર છે. દાખલા તરીકે ધારદાર તલવાર હોય અને કોઈકને મારે, ગળું કપાઈ જાય, એમાં તલવારનો કઈ વાંક? જેણે મારી છે એનો જ વાંક છે. મારનારો ન મળ્યો તો ધારદાર તલવાર એમને પડી રહેત. હે, એમને પડી રહેત, કોઈના ગળા ઉપર જાય એમ નહોતી. એમ ઇન્દ્રિય અંતસ્કરણ જે ક્રિયા કરે છે એ કરાવનાર જીવ છે. માટે મહારાજ કે જીવ જ બધું કરાવનાર હોવાને કારણે જીવ એક જ ચૈતન્ય થયો અને ઇન્દ્રિય અંતસ્કરણ તમામ તો જડ થયા. પછી સંતો બહુ બહુ પ્રકારે, ના અમે કીધું મહારાજ બરાબર છે, ઇન્દ્રિય અંતઃકરણ ચૈતન્ય છે, એને ચૈતન્ય કરવા માટે બહુ બહુ દાખલો કર્યો, પણ કોઈથી થઈ શક્યા નહીં. મહારાજ અનેક વિધ આશંકાઓ કરી કે જેને કારણે ઇન્દ્રિય અંતઃકરણને મહારાજ જડ કરી દીધા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લો, એનો ઉત્તર અમે કરીએ છીએ. એ તત્વ જે તે કાર્ય કારણ ભેદે કરીને બે પ્રકારના છે. હવે મહારાજ જરાક આગળ વધ્યા. મહારાજને સહજ આશંકા એવો પ્રશ્ન પૂછાણો છે, મહારાજ આપ એમ કહો છો કે તત્વો બધા જડ છે તો આંખ તો પટક 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 થાય છે અને આંખ છે તો માણસ જોઈ શકે છે. ઘણી ફેર એવું બને છે કે દેહની અંદર જીવ હોય પણ આંખ નથી હોતી, આંખ નથી હોતી તો માણસ જોઈ નથી શકતો. જો જીવથી જ બધું થતું હોત, જીવથી જ બધું થતું હોત તો આંખની કઈ જરૂરિયાત ઊભી થાત? ઘણી ફેરી કાન હોવા છતાંય, જીવ હોવા છતાંય કાન એના દેવતાઓ જતા રહે છે, કાને કરી સંભળાતું નથી, તો એનું કેમ કરવું? એ જોતા તેમ લાગે છે કે ઇન્દ્રિય અંતસ્કરણ પણ બધાય ચૈતન્યવંત હોય. જો ચૈતન્ય ન હોય તો એના દ્વારા કોઈ ક્રિયા થવી ન જોઈએ. થાય છે તેનું કેમ સમજવું? આવી આશંકાનો પ્રશ્ન ગર્ભિત પૂછાણો હશે મહારાજ. એટલે મહારાજ કે સાંભળો, તમારા પ્રશ્નોનો મેં ઉત્તર આપીએ. મહારાજ કે એમાં પાછા બે ભેદ છે. શું બે ભેદ છે? તો મહારાજ કે કાર્ય અને કારણરૂપી બે ભેદ છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે અને કાર્યરૂપ જે તત્વ છે તે જડ છે. આપણને મળેલી ઇન્દ્રિય અંતસ્કરણ બધા કોણ છે? કાર્યરૂપ તત્વ છે. અને કારણરૂપે બધાય મૂર્તિમંત છે. શું છે? મૂર્તિમંત છે. એ મૂર્તિમંત જે તત્વ છે એ બધાય કેવા છે? તો કે એ બધાય ચૈતન્ય છે. કારણરૂપ તત્વ જડ છે અને કાર્ય હંમેશા જડ હોય, કારણ જ હંમેશા ચૈતન્યવંત હોય છે. તેમ છતાંય ઘણી ફેરી કારણનું સ્વરૂપ ઘણું અલ્પ જણાતું હોય છે, કાર્યનું સ્વરૂપ ઘણું વિશાળ જણાતું હોય છે. આ લોકમાં એવું હોય, બહુ મોટો માલિક હોય, બહુ મોટો માલિક, બહુ મોટું એનું નામ થયેલું હોય તો આપણા મનમાં એમ થાય આ વ્યક્તિ તો કેવી હશે એમ, હું જોઈને તો હાવ સામાન્ય લાગે. પણ કાર્યનું ઘણું વિશાળ હોય છે. સૂર્યનારાયણ એ કારણરૂપે કરી અને આકાશની અંદર રહેલા છે પણ કાર્યરૂપે અહીંયા છે. તેનું કાર્ય જોઈને આપણા મનમાં એમ થાય ઓહો આ તો કેટલાય મોટા હશે, પણ એનું મૂળ સ્વરૂપ જ્યારે જોઈએ ત્યારે માણસની જેવા છે. અને મહાભારત સાક્ષી પુરાણ મહારાજ પણ લખ્યું કે કારણરૂપ એવા જે સૂર્યનારાયણ મૂર્તિમંત કુંતાજીની પાસે આવ્યા ને ત્યારે માણસ જેવા હતા. એટલે કાર્ય એના કરતાં કારણ અલ્પ જણાતો હોવા છતાં એમાં સામર્થ્ય ઘણી બધી હોય છે. એમ ઇન્દ્રિય અંતસ્કરણ એ કાર્ય છે, એનું કારણ મૂર્તિમંત છે. એ બધાય ઇન્દ્રિય અંતસ્કરણ તમામ મૂર્તિમંત છે, એ ચૈતન્યવંત છે, એનું કાર્ય જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષતા કરીને હૃદયની વિષરીઓ છે અને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ ઇન્દ્રિયો અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે તેણે કરીને દેહાદી ચૈતન્ય જેવા જણાય છે. મહારાજ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, બધું જે કરે છે એની પાછળનું કારણ જો કોઈ હોય તો શું છે? તો મહારાજ કે જીવની સત્તા છે. હૃદયની વિશે વિશેષ કરીને રહ્યો છે પણ ઇન્દ્રિય અંતસ્કરણ વિશે એ સર્વ જગ્યાએ વ્યાપીને રહ્યો છે. અને જીવાત્માનું સ્વરૂપ જ્યારે મુક્તાનંદ સ્વામી સમજાય ત્યારે પણ એમ જ કીધું છે, સ્થુલાદિ દેહ ત્રિતય માન ખાદા શિખમ ચ યહ વ્યાપેન્દ્રયાંતઃકરણે કરોતિ વિવિધા ક્રિયા. જીવ કેવો છે તો સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણેય દેહની અંદર વ્યાપીને રહેલો છે, નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે, ઇન્દ્રિય અંતસ્કરણ તમામની અંદર એને વ્યાપીને રહેલો છે અને વ્યાપીને રહેલો છે, સર્વે જગ્યાએ પોતાની સામર્થ્ય પાથરેલી છે, એટલે એની સામર્થ્ય કરીને જ ઇન્દ્રિય અંતસ્કરણ તમામની સામર્થ્ય જણાય છે. જે ઘડીએ દેહમાંથી જીવાત્મા અલગ થઈ જાય, જે ઘડીએ થઈ જાય, એ જ ઘડીએ આંખ કાન બધા ઠપ, સમજાય? એ કહીને કશું ચાલતું નથી. આંખ આ ખુલ્લી હોય તો પછી જીવ ગયા પછી બંધ થવા સમર્થ થતી નથી. હાથ વાંકો કોંકો હોય તો સીધો થવા સમર્થ થતો નથી. પોતાની જાતે, સમજાય? પોતાની જાતે હાથ આમ વાંકો હોય તો સીધો ન થઈ શકે. આ બીજાને વાંકો વાળે કે સીધો કરે થાય પણ પોતાની મેળે તો ન થાય. એમાંય વાંકો ને સીધો કરવા પાસે બે ભેદ છે. નિષ્કોળન સમી કીધું, ભગવાનનો જે ભક્ત હોય એ દેહને મૂકે ત્યારે એનું શરીર કેવું હોય? કૂણું માખણ જેવું હોય, જેમ વાળો તેમ વળાય. જાણે દેહની અંદર આત્મા હોય અને જેટલી નિર્મળતા હોય એ શરીરમાં એટલી જ નિર્મળતા હોય, પણ જેને જમરાજા ઉપાડી ગયા હોય, એમના દૂતો ઉપાડી ગયા, એનું શરીર લાકડા જેવું થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? લાકડા જેવું થઈ ગયું હોય. આપણા મનમાં થાય એમ કેમ થતું હશે? તો ભક્તો સહજ છે, કોઈ ઇન્જેક્શનથી બહુ ડરતો હોય ને, ઇન્જેક્શનથી તો ઇન્જેક્શન મારો આમ તો લાકડા જેવું શરીર કરી દે. આમ એને ન કરવું હોય તો થઈ જાય, આમ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ બધા આમ આમ ખેંચાય જાય. ઓલા ડૉક્ટર કેટલા ઢીલું જરાક મૂક, ઢીલું મૂક પણ મુકાય, હું કામ નથી મુકાતું. એ ભય પામી ગયો છે, સમજાય? એ ભય પામી ગયો છે. એમ જમરાજા જ્યારે તેડવા આવે અથવા તો એના દૂધ જ્યારે તેડવા આવે છે, એના ભયંકર વેશને જોઈ અને એ મારવાની જે તૈયારી કરે, મારવાની તૈયારી કરે એટલે એ દેહની બહાર નીકળ્યા પહેલાં ઠવડા જેવો થઈ જાય, અતિશય ભય પામી જાય અને એ જ વખતે એને મારી ધોકાવી એના આત્માને યમના દૂતો લઈ જાય છે. એટલે એ દેહ છોડતા પહેલાં જે સ્થિતિમાં શરીર હતું એની સ્થિતિમાં રહી જાય છે. એટલે જેને યમના દૂતો તેડી ગયા એનું શરીર લાકડા જેવું હોય. હવે અનુભવ થાય, અમુક કે દાદા પછી ખુરશીમાં બેઠા હતા ને એમને જતા રહ્યા, પછી દાદાને આમ પેલી નનાનીમાં સુડા હોય ને તો સીધા ન થાય, પછી તો બહુ ઉપાયથી થાય, આમ પરાયણે ભાંગી તોડીને હરખા કરવા પડે, તે માંડ માંડ સીધા થાય કહો. અને ભગવાનનો ભક્ત દેહ મૂકે એને તો પરમાત્મા તેડવા એ મોજમાં હોય, અને જ્યારે દેહમાંથી પ્રાણ અલગ થતો હોય તો એને તો આ લોકમાં જેટલું સુખ હોય એના કરતાં અનેક ગણું અધિક સુખ જણાતું હોય. એને પોતાને ખબર ન પડે કે મેં ક્યારે દેહ છોડી દીધો, એટલી મોજમાં એ દેહને છોડતો હોય છે. એટલે એના શરીરની સ્થિતિ યથાવત રહેતી હોય છે. ભગવાનનો ભક્ત ન હોય અને સજ્જન માણસ હોય ને એનું શરીર પણ નરમ રહે, કારણ કે એને દેવતાઓ તેડવા આવે, તો આ લોક કરતાં તેમાંય સુખ અધિક છે. એટલે શરીર નરમ રહ્યોનો મતલબ એવો નથી થતો એ અક્ષરધામમાં જ ગયો છે, પણ એની સદગતિ થઈ છે, એની સારી ગતિ થઈ છે, એ નિશાની તો જરૂર છે. અને બાકીને એનું તો શરીર જળ જેવું થઈ જાય, લાકડા જેવું થઈ જાય. અમે હવે જમપુરીમાં જતા તો કોઈ નથી જોયા, પણ અક્ષરધામમાં ગયેલા સંતોના શરીરને જોયા છે, કૂણા માખણ જેવા હોય. બે સંતોના જીવન દેહ મૂક્યા પછી મેં જોયા છે દેહ, પણ બે મહાબ્રહ્મનિષ્ઠ સંત, એક જેતપુરના શ્રી હરિદાસ સ્વામી મહાબ્રહ્મનિષ્ઠ સંત, અખંડ પરમાત્માને સંભાળે એવા, એનું શરીર કોમળ જોયું હતું. અને બીજા માણાવદીની અંદર એક ધર્મ પ્રકાશ દાસ સ્વામી હતા, મહાબ્રહ્મનિષ્ઠ સંત, એ પણ એટલા અલૌકિક મહાન મૂર્તિ હતા. એનું શરીર પણ અમે જોયું હતું, અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા હતા. પણ જેમ વાળો આપણા પણ મમથે હમણાં બોલશે હમણાં બોલશે, એવા બે મહાબ્રહ્મનિષ્ઠ સંતોના શરીર જોયા છે. આ લાકડાવાળું એકે જોયું નથી, પણ અમુક અમુક હરિભક્તો એ સ્વયં, મારો કાકો જ્યારે મર્યો ને ત્યારે પછી એવું જ હતું કે હાથ આમ શેટો હતો ને તે ભેગો નહોતો થતો, તે ભાંગીને ભેગો કર્યો. પછી આપણે એમ કે તમારા કાકા કેવા હતા, તો કે મંદિરનું પગથિયું કોઈ દે નહોતા ચડ્યા, અને સ્વામી કોઈનું ભાડું મૂકતા નહોતા, ચોરી જ લે, અને જાગીને તે સુવે ત્યાં સુધી ગાળી ઉપર ગાળે બોલતા હોય, વ્યસનનો કોઈ પાર નહોતો, ભગવાનનું કોઈ દી ભજન કર્યું નહોતું. એવું જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા મનમાં એમ થાય નિષ્કુળાનંદ સ્વામી કેટલું સરસ લખી ગયા ને કેટલું સરસ દેખાડી ગયા. કહો લી તો ભલે લાકડા જેવા થઈ ગયા, પણ આપણે લાકડા જેવું નથી થવું, સમજાય? એવો નિર્ધાર ચોક્કસ કરવો કે હવે આપણે તો લાકડા જેવું નથી થવું, પણ આપણા યોગમાં આવેલાને પણ લાકડા જેવી સ્થિતિ ન થાય એવું કરવું છે. આપણે તો દેહને જ્યારે મૂકીએ ત્યારે મહારાજ પ્રગટ તેડવા આવે, પણ આપણા યોગમાં આવેલ જે કોઈ હોય એની સ્થિતિ પણ એવી કેળવાય કે બસ દેહને જ્યારે મૂકે ત્યારે મહારાજ એને તેડવા આવે. એના હૃદયમાં સતે દેહ એવો કેફ ફરતવા માંડે કે દેહને મૂક્યા પછી મારે અક્ષરધામમાં જોયું એમ નહીં, સતે દેહ હું અક્ષરધામમાં જ બેઠો છું. અનભક્તો જ્યારે અયોગ્ય ઘાટ ટળી જાય, શુભ સંકલ્પ થવા માંડે, મહારાજમાં હેત થવા માંડે, મહારાજની મૂર્તિ સાંભળવા માંડે, ત્યારે ભક્તને સતે દેહે કેફ વર્તવા માંડે કે હું તો અક્ષરધામમાં જ બેઠો છું. અને ભગવાનના ભક્તને એમ જ કરી રાખવું પડે કે હું તો અક્ષરધામમાં જ બેઠો છું, એટલો આનંદ વર્તવો જ પડે. કારણ કે દેહનું કંઈ નિક્કી છે, ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી ખરી કે બે વર્ષ હાલશે ખોખું? આ જગતના કોઈ પદાર્થને તમે લેવા જાઓ તો તમને 4 મહિનાની ગેરંટી આપે, 6 મહિનાની ગેરંટી આપે, પણ આ મુદ્દા માલની એક દિવસની કોઈ ગેરંટી આપી શકે તેમ નથી. ગમે એવો સાયન્ટિસ્ટ હોય અથવા તો ગમે તેવા ડૉક્ટર મોટા હોય તો એમ તો ન જ કહે કે આ શરીર 40 વર્ષ સુધી ચાલશે, એમ કહે? પોતાનું નથી કહી શકતા કેટલા દિવસ ચાલશે. કહો જૂનાગઢમાં 7-8 વર્ષ પહેલાં એક ઘટના ઘટી ગઈ. એક જણાને એટેક આવ્યો એટલે તુરંત દોડતા દોડતા ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર સાહેબ આવ્યા અને જોયું તો એટેક હતો, બહુ મોટા ડૉક્ટર સર્જન, એટલે તુરંત એને ઇન્જેક્શન કાઢ્યું. અને પહેલાંને ભારે 5,000ની કિંમત હોય એટેકનું એક ઇન્જેક્શન આવે છે. ઇન્જેક્શન માર્યું પણ અડધું ઇન્જેક્શન જે મરાયું તે ડૉક્ટરને એટેક આવી ગયો. જેને ઇન્જેક્શન આપતા હતા એ માણસ તો જીવતો રહી ગયો, હજી જીવે છે, અને ડૉક્ટર વી આવી ગયા. લો સમજાય છે, આ શરીર ક્યાં સુધી ચાલશે, કેટલા શ્વાસ લેશે એનો કાંઈ નિર્ધાર નથી. એટલે એવા વાયદે ન રહેવું કે 5 વર્ષમાં તો નિર્વાસનિક થઈ જ જવું છે, એવા વાયદે રહેવું. અને આ ઘડીએ આ ક્ષણે મારા તેડવા તો તૈયાર જ બેઠો છો, એમ તૈયાર જ બેઠો છો. ભલે બધું જ કરતા હોઈએ તેમ છતાંય મારા તેડવા આવે તો તૈયાર થઈને બેઠા હોય. જેવી રીતે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય અને કોઈ કેમ કીધું રસ્તામાં હું તમને તેડતો જઈશ, ગાડી લઈને નીકળીશ તમને તેડતો જઈશ, તમે 4:30 વાગે તૈયાર રહેજો. આપણે 4:30 વાગે કમ્પ્લીટ થઈ રહ્યા હોય, કાંઈ આપણે વસ્તુ લઈ જઈ હોય તો એ બિસ્તરા બધું બાંધીને તૈયાર હોઈએ, અને પેલો 4:30ને બદલે 4:30 ઉપર 5 મિનિટ થાય તો આપણે બીજું કામ કરવા પાસે લાગી જઈએ. 5 મિનિટ રાહ જોઈને પછી બીજું કામ કરવા લાગી જઈએ, બીજું ત્રીજું ઘરનું કામ કરીએ. પણ એ કેમ કરતા હોઈએ? પેલો આવે એટલે એમનો પછી કહે કે અમે કામ ખોલ્યું છે હવે 15 મિનિટ થોભો, એમ કહીએ? પેલો આવે ને હોર્ન મારે અથવા તો આપણને બોલાવે, બેલ મારે એટલે ઈ જ મિનિટે ઈ જ સેકન્ડે બીજું કામ જે ખોલ્યું પડતું મૂકી અને તરત બિસ્તો હાથમાં લઈને હાલતા, સમજાય છે? આવી તૈયારી કરવી કે એકવાર સંપૂર્ણ નિર્વાસનિકપણું કેળવી, પરમાત્માની સાથે હિત કરી અને આ લોકમાંથી સંપૂર્ણપણે ઉખડી જવું અને બિસ્તરા પોટલા હાવ તૈયાર રાખવા, મહારાજ કે એટલે તરત હાલતા, પછી બીજું કરી રાખવું. મહારાજ ન આવે જ્યાં સુધી
ત્યાં સુધી બધું કરવું, પણ તૈયારી તો કમ્પ્લીટ હોવી જોઈએ. કે મહારાજ કીધું એટલે ચાલ, હાલો મહારાજ તૈયાર, બિસ્તરા પોટલા બધું કમ્પ્લીટ. મહારાજને બે મિનિટે રોકે, અને એવી તૈયારી ભગવાનના ભક્તની હોવી જોઈએ. એ ત્યાગી હોય તોય ભલે, અને ગૃહસ્થ હોય તોય ભલે. તે દાડે શ્રીજી મહારાજ જેમ છે એમ રાજી થાય. અને એવો જે ભગવાનનો ભક્ત છે, એ દેહને મૂકીને ધામમાં જવું એમ નહીં, છતે દેહે ધામમાં જ બેઠો છે. અહીંયા મહારાજ એમ કહી રહ્યા છે કે ભગવાનનો જે ભક્ત છે, અથવા તો કોઈ પણ જીવાત્મા છે, એના જીવાત્માની અંદર એટલી સામર્થ્ય છે કે ઇન્દ્રિય અંતસ્કરણ તમામ એમની વિશે તદાત્મકપણે વર્તે છે. એટલે ઇન્દ્રિય અંતસ્કરણ જે કાંઈ ક્રિયા કરે, આંખ જોવે છે, કાન સાંભળે છે, જીહવા બોલે છે, બધી જ એ શક્તિ દેખાય છે, એ આખીર તો જીવની જ છે. જીવને અવલંબને કરી એ બધાએ સામર્થ્યવાન જણાય છે, પરંતુ જીવ એક જો ન હોય તો કોઈ કશું કરવા માટે શક્તિમાન થઈ શકતા નથી. માટે ઇન્દ્રિય અંતસ્કરણ બધા કેવા છે, તો જડ છે. જીવાત્માને અવલંબને કરીને ચૈતન્ય જેવા જણાય છે. કાર્યરૂપ બધા જડ જ છે, કારણરૂપમાં પોતે મૂર્તિમંત ચૈતન્ય છે. અને અહીંયા કાર્યરૂપમાં પણ ચૈતન્ય જેવા જણાતા હોય તો એ ચૈતન્ય એવો જે આત્મા, ચૈતન્યવંત કેમ દેખાય છે, તો કે ચૈતન્યવંત એવો જે આત્મા, એના સંબંધને જડ વળગેલા છે. જડ છે પરંતુ ચૈતન્ય એવા આત્માને વળગેલા છે, એને અવલંબને કરી ઇન્દ્રિય અંતસ્કરણ બધાએ ચૈતન્ય જેવા જણાય છે. ચૈતન્યના સંબંધે કરી અને ચૈતન્ય જેવા જણાય. ચૈતન્યનો સંબંધ એક ક્ષણ છોડી દે, ઈશ મિનિટે જડ સ્થિતિને પામી જાય છે. ચૈતન્યના અવલંબને કરી, એના ગુણધર્મને અવલંબને કરી ઇન્દ્રિય અંતસ્કરણ બધા ચૈતન્ય જેવા થઈ ગયા છે. જીવનો સંગ કર્યો માટે એની અંદર એટલી સામર્થ્ય જણાય છે. પણ ક્યારેક ક્યારેક એવું જણાય છે કે જીવને સંગે કરી ઇન્દ્રિય અંતસ્કરણ તમામ સુખિયા સુખિયા થઈ જાય છે, ચૈતન્ય જેવા જણાય છે. પણ ક્યારેક જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે, ત્યારે ઇન્દ્રિય અંતસ્કરણ જીવનો સંગ કરે એને બદલે ઉલટું થઈ જાય છે. જીવ ઇન્દ્રિય અંતસ્કરણનો સંગ કરવા માંડે છે. સમજાય છે? જીવ ઇન્દ્રિય અંતસ્કરણનો સંગ કરવા માંડે છે, અને સંગ કરવાને કારણે જીવના સંબંધે કરીને ઇન્દ્રિય અંતસ્કરણ ચૈતન્ય થયા હતા, એને બદલે ઇન્દ્રિય અંતસ્કરણના સંબંધે કરીને જીવ જડ સ્થિતિને પામી જાય છે. જીવ જડ સ્થિતિને પામી જાય છે. આપણા મનમાં એમ થાય જીવ વળી જડ સ્થિતિને પામતા હશે? હા, કેવી રીતે? તો જીવ છે એ પોતાને સુખે કરીને સુખ્યો છે, જીવ જે છે એ પરમાત્માને સુખે કરીને સુખ્યો છે, બીજા કોઈ માધ્યમથી સુખ્યો થાય તેમ નથી. પરંતુ ઇન્દ્રિય અંતસ્કરણનો જ્યારે સંબંધ કરે છે, ત્યારે ઇન્દ્રિય અંતસ્કરણ તમામ નાશવંત છે, એના પ્રસંગમાં આવેલા તમામ પદાર્થો પણ નાશવંત છે, એમાં હેત કરી અને એ જ વસ્તુ સાચી છે આમ માની, અને પોતાનું જે આત્માનું સુખ છે, પરમાત્માનું સુખ છે, એને જીવાત્મા ભૂલી જાય છે અને ઇન્દ્રિય અંતસ્કરણને સુખરૂપ માને છે, એણે પ્રાપ્ત કરેલા પદાર્થને સુખરૂપ માને છે. એ પદાર્થ જ્યારે છૂટી જાય, કોઈ દેશકાળના અવલંબન કરી એ પદાર્થ જ્યારે છૂટી જાય, ત્યારે જીવ મરેલા જેવો થઈ જાય. કેવો થઈ જાય? મરેલ જેવો થઈ જાય. દાખલા તરીકે પોતે દાખલો કરી અને મકાન વસાવ્યું હોય, સરસ મકાન વસાવ્યું હોય, અને દેશકાળે કરી અને એવો વિપરીત દેશકાળ આવે અને મકાન વેચી દેવું પડે, મકાન વેચી દેવું પડે, ત્યારે કેવો થઈ જાય? થઈ જાય ને જડ જેવો. શું કામ એમ થયું? તો એણે આત્માના સુખે કરીને પોતાને સુખવંત ન માન્યો, પરમાત્માના સુખે કરીને સુખવંત ન માન્યો, એ પદાર્થે કરીને સુખ મનાણું, પદાર્થે કરીને સુખ મનાવણું, એ પદાર્થ જ્યારે છૂટી જશે ત્યારે એને જરૂર દુઃખ થશે. કરવાનું હતું કેવું? ઇન્દ્રિય અંતસ્કરણને આત્માનો સંબંધ કરવાનો હતો, આત્માની સાથે પ્રસંગ પાડવાનો હતો, એને બદલે આત્મા ઇન્દ્રિય અંતસ્કરણની સાથે પ્રસંગ પાડ્યો. મતલબ એ આત્મા દુખ્યો થઈ જાય છે, નહીતર આત્મા તો નિત્ય સુખ્યો છે. મહારાજ કે આત્મા તો નિત્ય સુખ્યો ચૈતન્યવંત છે, પરંતુ ઇન્દ્રિય અંતસ્કરણના સંબંધે કરીને જળ થઈ જાય છે. અને ઇન્દ્રિય અંતસ્કરણ નિત્ય જળ છે, પરંતુ એ આત્માનો જ્યારે પ્રસંગ કરે છે, જીવનો જ્યારે સંબંધ બાંધે છે, ત્યારે ઇન્દ્રિય અંતસ્કરણ કેવા થઈ જાય છે? ચૈતન્ય રૂપ થઈ જાય છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે જળ એવા જે તત્વો તે પડ્યા રહે છે, દેહમાંથી આત્મા અલગ થઈ જાય છે, ત્યારે જળ હોવાને કારણે જળ થઈને પડ્યા રહે છે. એ ગમે એટલા ચૈતન્ય જણાતા હોય, ભગવાનના ભક્તો યાદ રાખે, એ ગમે એટલા ચૈતન્ય જણાતા હોય, આંખ પાંચ પાંચ દસ દસ કિલોમીટરનું અંતર કાપી નાખતી હોય, અરે કોઈ વૈજ્ઞાનિક બની ગયો માનો, એને ઇન્દ્રિય અંતસ્કરણના અવલંબનને કરી આખા દુનિયાની અંદર ભ્રમણ કર્યું અને દુનિયાના એક એક કાર્યને જાણી શક્યો, તેમ છતાંય એ જડ છે, ઇન્દ્રિય અંતસ્કરણ જડ છે, એટલે જડ એટલે ખોટા છે, તે ખોટા જ રહેશે. કેવી રીતે? તો દાખલા તરીકે આ 20 પાઉન્ડની નોટ ખોટી થઈ, તમારી 20 પાઉન્ડની નોટ ખોટી થઈ, એવું ખોટી જ કોઈ અજાણતા કોઈકને 20ની નોટ આપી દે એટલે એના માટે સાચી થઈ ગઈ, પણ એ નોટ લઈને પછી બીજી આપશે તો ત્યાં ખોટી થાય, ત્યાં કદાચ ચાલ્યું જશે ત્રીજી જગ્યાએ ખોટી થશે, પણ એ ખોટી છે એ ખોટી જ રહેશે, શેક સુધી એ સાચી રહી શકે નહીં, શેક સુધી સંસર્વી નિકળી શકે નહીં. એમ ઇન્દ્રિય અંતસ્કરણ સાચા જેવા જણાતા હોવા છતાંય પણ એ આજ નહીં તો કાલ ખોટા થશે, જીવંત પર્યંત સાચા લક્ષ દેહ પડી જશે તે દાડે ખોટા થશે, પણ ખોટા છે માટે ખોટા એને ખોટા જ રહેશે. સર્વત્ર જઈએ સાચાપણું નહીં દાખવી શકે. મહારાજ એમ કહે છે કે ભગવાનનો ભક્ત જ્યારે દેહને મૂકે છે ત્યારે પોતે ધામમાં જાય છે, ઇન્દ્રિય અંતસ્કરણ બધાય જળ થઈને પડ્યા રહે છે, અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે માટે માયારૂપ છે ને જળ છે. અને દેહ ઇન્દ્રિયો અને અંતસ્કરણ રૂપ જુદા જુદા જણાય છે, તો જેમ એક પૃથ્વી છે તે તત્વ